సెకండ్ ఆనరబుల్ ముజీబుర్ రహమాన్
గారు సభాపతితోమని విశాలతమ రాజ్య వ్యాపారయక్ వన చైనా హాబ ఇంజనీరింగ్ సమాగమ విసిన్ హంబంతొట వరాయ వ్యాపృతి సహ హో వెనత్ వ్యాపృతి తమన్విత లబా దీమ సదా సంతోషమక్ లెస అమెరికాన డాలర్ మిలియన 7.6 ముదలక్ శ్రీలాంకిక విత లబా దీ అతి భవ కరణ మే యోజనావ తుషార ఇందులన్ మంత్రితుమా విసిన్ ఇందిరిపత్ కరపు యోజన మా విసిన్ స్థిర కరమిన్ గారు సభాపతితోమని అద విశేషయෙන්ම මේ న్యూయార్క్ టైమ్స్ පාර්තා මං හිතන්නේ මෙතන ඉන්න മന്ത്രിවරු ඔක්කොම කියවලා තියෙනවා කවුරුත් නොකියපුවයි මේ සභාවේ නැහැ හැම එක්කෙනාම දන්නවා ඒ හින්දා අද තමුන්නාංශලා අර භූමි තෙල් ගාපු ගැරන්ටි වගේ දඟලන්න එපා ඒක ගඟලන්න නැතුව මේක පොඩක් අහගෙන ඉන්න අහගෙන ඉඳලා උත්තර දෙන්න මේවට මේවට උත්තර දෙන්න ඒකයි විවාදයක් කියලා කියන්නේ මේක නිකන් මේක මේ මඩුවක් කරගන්න එපා ගරු සභාපතිතුමනි දැන් මේ චයිනා හාබ කියන සමාගමට ගරු සභාපතිතුමනි ඒගොල්ලන්ට තියෙනවා ස්ටෑන්ඩඩ් චාටර්ඩ් බැංකුවේ account 68ක් තියෙනවා ඊළඟට HSBC බැංකුවේ account 10ක් තියෙනවා ඊළඟට commercial bank එකේ account 10ක් තියෙනවා HNB බැංක එකේ account 2ක් තියෙනවා ඊළඟට BOC බැංකුවේ එක account එකක් තියෙනවා එතකොට මේ චයිනා හාබ සමාගම මේ මුදල මිලියන 7.6 කියන මේ මුදල ලබා දීලා තියෙන්නේ ඒගොල්ලන්ට තියෙනවා මේ චයිනා හාබ සමාගමට ස්ටෑන්ඩඩ් චාටර්ඩ් බැංකුවේ තියෙන HPDP phase 2 කියන account එකක්. ඒ කියන්නේ හම්බන්තොට project development හම්බන්තොට port development project phase 2 අන්න ඒ account එකෙන් තමයි මිලියන 7.6 ලබා දීලා තියෙන්නේ. එතකොට මේ මිලියන 7.6 ලබා දීමේදී අපි සියලු දෙනාම දන්නවා මේවා වියදම් කරලා තියෙන්නේ මොකටද කියලා. හා? ඕ ඩොලර්ස් ඩොලර්ස් මිලියන මේ කියන්නේ 7.6ක US ඩොලර්ස් මිලියන දීලා තියෙන්නේ. මේවා මේ ලංකාවේ මුදල් නෙමෙයි. එතකොට ගරු සභාපතිතුමනි දැන් මේ මුදල වියදම් කරපු ආකාරය ගැනත් කතාවල් තියෙනවා. ටී-ෂර්ට් දීලා තියෙනවා. ඊළඟට මැතිවරණ කටයුතු වල මුදල් ලබා දීලා තියෙනවා. ඒකට තමයි මේ මුදල විශේෂයෙන්ම අරලියගහ මන්දිරයේ හිටපු උදවිය මේ චෙක්පත් ගිහලා මාරු කරලා තියෙනවා. එතකොට මේ විස්තර හැම එකක්ම එළි වෙලා තියෙනවා. නමුත් කනගාටුවට කරුණ තමයි නිව්යෝක් ටයිම්ස් එක මේක එළියට ගේනකන් අපි සියලු දෙනාම මේක නොදැන හිටියා. ඒකයි මේක තියෙන ප්‍රශ්නේ. මේක නිව්යෝක් ටයිම්ස් පුවත්පත එළියට ගේනකන් අපි කවුරුවත් මෙච්චර මුදලක් ලබා දීලා තියෙනවද කියන එක අපි දැනගෙන හිටියේ නැහැ. ඒකත් අපි හොයන්න ඕනේ. ඇයි මේක එළියට ආවේ නැත්තේ? කවුද මේක වහගෙන හිටියේ? කවුද මේක එළියට ගේන්න දුන්නේ නැත්තේ කියන එකත් අපි හොයන්න ඕනේ ගරු සභාපතිතුමනි ඊළඟට අපි කියන්න ඕනේ පැහැදිලිවම මේ හම්බන්තොට මරාය ගැන මේ මුදල ගැන චීන තානාපති කාර්යාලය ප්‍රකාශයක් කරා මොකද්ද චීනේ කිව්වේ චීන තානාපති කාර්යාලයක් කිව්වා ඔව් අපි ඩොනේෂන් එකක් දුන්නයි කියලා කිව්වා ඒගොල්ලෝ පිළිගත්තා කිව්ව ඩොනේෂන් එකක් දැන් මේක කියන්නේ නැහැ මේක ඒගොල්ලෝ කියන ආධාර මුදලක් කියලා කියනවා එතකොට ගරු සභාපතිතුමනි අපි විශේෂයෙන්ම අපිට හම්බන්තොට වරාය සඳහා චීනය ලබා දීපු ණය මුදල් ලබා දීලා තියෙන්නේ මේ HPDP කියන phase 2 කියන account එකෙන් තමයි අපිට ණය මුදල් ලබා දෙලා තියෙන චීනය. එතකොට මහින්ද රාජපක්ෂ මහත්තයාට මේ ඡන්ද ව්‍යාපාරය වෙනුවෙන් ලබා දීපු මේ මුදල අපිට ලබා දීපු ණය මුදල ඇතුලේ තියෙනවයි කියන එක අද අපිට සැකයක් හැටියට මතු වෙලා තියෙනවා. ඒ හින්දා ඒ ඡන්ද ව්‍යාපාරයට ලබා දීපු මේ මුදල අර අපි චීනෙන් ලබාගත්ත හම්බන්තොට වරායට ලබාගත්ත ණය මුදල ඇතුලේ තියෙන හින්දා අපිට අද ගෙවන්න වෙලා තියෙනවා සීල දනාටම මහින්ද රාජපක්ෂ මහත්තයා ගේ ඡන්ද ව්‍යාපාරේ ණයයි පොලියයි හැම එකක්ම මේ රටේ ජනතාවට අද ගෙවන්න සිද්ධ වෙලා තියෙනවා. ඉතින් අපි මේක අය කරගන්න ඕනේ. දැන් ඔගොල්ලෝතුමාලාගේ ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා පෞගිය දවසේ අම්මගේ තාත්තගේ සොන ඇදුවා ආරක්ෂක අරමුදලෙන්. ආරක්ෂක අමාත්‍යාංශයෙන් අම්මගේ තාත්තගේ සොන හදලා ඊට පස්සේ නඩු යනකොට මේ මුදල නැවත ගෙව්වා. ගෝඨාභය මහත්තයා කිව්වා මම මේ මුදල ගෙව්වයි කියලා. එහෙමනම් අපි මහින්ද මහත්තයාට කියනවා මේ මුදල තාපසු ගෙවන්න. මේක මේ රටේ ජනතාවගේ සල්ලි. මේක ඔබතුමාගේ ඡන්ද ව්‍යාපාරයට දීපු සල්ලි නෙමෙයි. හම්බන්තොට වරාය හදන්න දීපු ණය මුදල්. ඒ ණය මුදල ඇතුලේ මේ ඇමරිකානු ඩොලර් මිලියන 7.6ක් තියෙනවා. ඒක අද අපිට ගෙවන්න වෙලා තියෙනවා. ඒක මහින්ද රාජපක්ෂ මහත්තයාගෙන් අපි මේ සල්ලි ගන්න ඕනේ. මේක අය කරගන්න ඕනේ ගරු සභාපතිතුමනි. ඒ විතරක් නෙමෙයි. මම කියන්නේ
තව දෙයක් මේක මම පෙන්නනවා විශේෂයෙන්ම 2007 2007 10 වෙනි මාසේ 17 වෙනිදා අපි චීනෙන් අරන් තියනවා මහින්ද රාජපක්ෂ මහතා මිලියන ඇමරිකානු ඩොලර් මිලියන 307ක් ණයක් ඒක අරන් තියෙන්නේ ලයිබෝ ණය ක්‍රමයට ඒ ලයිබෝ ණය ක්‍රමයට ගන්නකොට එතුමා එදා තිබුණු පොලි අනුපාතය 5.95.5ක පොලි අනුපාතයට අපි අරන් තියනවා ගරු සභාපතිතුමනි මේකදී 2008 වෙනකොට 2008 නොවැම්බර් මාසේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා කැබිනට් එකට පේපර් එකක් දාලා ඒ පොලිය අපි 6.3ක් ගෙවන්න ඕනේ කියලා කැබිනට් අනුමැතිය ගත්තා 2008 දී ඒ ලයිබෝ ක්‍රමයකට ගත්ත ණයට අපි ගෙවන්න ඕනේ පොලිය 2.66යි අපි ගෙවන්න ඕනේ ගරු සභාපතිතුමනි 2010 වෙනකොට ඒ ලයිබෝ ක්‍රමයට ගත්ත ණයේ පොලිය 1.3යි නමුත් අපි 6.3ක් අපිට ගෙවන්න වෙලා තියෙනවා ඒ විතරක් නෙමෙයි ගරු සභාපතිතුමනි මෙන්න මේ විදියට මේ අවුරුද්ද 2018 වෙනකොට අපිට අපි චීනයට ගෙවිය යුතු පොලිය ඇමරිකානු ඩොලර් මිලියන මිලියන 33ක් අපි පොලිය වශයෙන් අපි ගෙවන්න ඕනේ 2018 වෙනකොට. නමුත් අපිට ගෙවන්න වෙලා තියෙනවා 6.3ට ගත්ත ඒ ඇග්‍රිමන්ට් එක ඒ කැබිනට් පේපර් එක හින්දා අපිට ගෙවන්න වෙලා තියෙනවා ඇමරිකානු ඩොලර් 133ක් අපිට මිලියන 133ක් ඇමරිකානු ඩොලර් පොලිය අපිට පොලිය විතරක් අපිට ගෙවන්න වෙලා තියෙනවා. ඒතකොට මේ සල්ලි කවුද ගෙවන්නේ? අපිට ගෙවන්න තිබුණේ ගරු සභාපතිතුමනි ඇමරිකානු ඩොලර් මිලියන 33යි. ඒ 33 ගෙවන්න තිබිච්ච එක අපිට ලයිබෝ ක්‍රමයට අපි ගත්ත ණය ක්‍රමයට අනුව. නමුත් මහින්ද රාජපක්ෂ මහත්තයා 2008 කැබිනට් පේපර් එක දාලා 6.3ක් කරා අපි ගෙවන්න ඕන පොලිය වැඩි කරලා ගෙවනවාද? එතකොට අද අපිට විශාල පාඩුවක් වෙලා තියෙනවා. අපි ඉල්ලනවා ජනාධිපතිතුමාගෙන් මෙන්න මේ ගත්ත ණය ගැන මේ ගෙවපු කැලිය ගෙවන පොලිය ගැන හොයන්න කොමිසමක්වත් කරන්න. අපි ගෙවන්න ඕනේ 2016 දී 2018 දී අපි ගෙවන්න ඕනේ ඇමරිකානු ඩොලර් මිලියන 33යි අපි ගෙවන්න ඕනේ පොලිය. නමුත් අර 6.3ක කැබිනට් අනුමැතිය ගත්ත හින්දා අපිට ගෙවන්න වෙලා තියෙනවා ඇමරිකානු ඩොලර් මිලියන 133ක් අපිට ගෙවන්න වෙලා තියෙනවා. ගරු සභාපතිතුමනි, ඒ හින්දා අපිට පේනවා මෙන්න මේ විදිහට චීනෙත් එක්ක මේ කරපු ගනුදෙනුව. අපි සියලු දෙනාම දන්නවා චීන්නු නිකම් මුකුත් දෙන්නේ නැහැ. චීන මොකුත් දෙන්නේ නිකම් මොකුත් දෙන්නේ නැහැ. චීන මොකක් හරි දෙනවා නම් ඒකේ පිටිපස්සේ මොකක් හරි තියෙන්න ඕනේ. අපිට බලා ගන්න තිබුණා මහින්ද රාජපක්ෂ මහත්තයා 2015 ජයග්‍රහණය කරලා තිබුණා නම් චීනුන්ට අපිට වරාය දුන්නා, ඊළඟට කැංගිලා එක දුන්නා, අපිට දුන්නා ගෝල් ෆේස් එකේ මුහුද දුන්නා. ඒ ඔක්කොම ඡන්දයට කලින් දීපු ඒවා. 2015 මහින්ද මහත්තයා දිනලා තිබුණා නම් චීනුන්ට තව මොන මොන වෙලා දීලා තියෙයිද කියලා ඡන්දය දා ජයග්‍රහණය කරා නම් බලන්න තිබුණා. අපේ වාසනාවට පෙරදුනා. ඒ හින්දා අද චීනුන්ට දිනේව ටික බේරිලා තියෙනවා. අද ඒ චීනත් එක්ක ඒ ගහපු හොර ගිවිසුම් මේ මුදල් තමන්ගේ ඡන්ද ව්‍යාපාරය වෙනින් අද මෙහෙවලා අද මේ මුදල් එළියට ඇවිල්ලා තියෙනවා. ඒ හින්දා ගරු සභාපතිතුමනි අපි දන්නවා ජාත්‍යන්තර භූදේශපාලනයට අනුව එක රටක ඉඳන් තව රටකට ඡන්ද ව්‍යාපාර වෙනුවෙන් මුදල් දෙන එක ගැන විරුද්ධත්වයක් තියෙනවා. ඒවා ජාත්‍යන්තර ප්‍රඥප්තිවලට ඒක විරුද්ධයි. එහෙම එක රටක ඉඳන් තව රටක පක්ෂවලට මුදල් දෙන එක ගැන. නමුත් අපිට පේනවා චීනය මහින්ද රාජපක්ෂ මහත්තයාට මුදල් දෙනවයි කියලා කියන්නේ ඒ මුදල් ලබා දීලා තියෙන්නේ මොකක් හරි යටමිනි අරමුණුත් එක්ක තමයි මේ මුදල් ලබා දීලා තියෙන්නේ. ඒ හින්දා මේවා නිකන් ලබා දීපු මුදල් නෙමෙයි. මේවා දේශපාලන වුමනා මත දේශපාලන ගනුදෙනු මේක පිටිපස්සේ තියෙනවා. අපි දන්නවා ඕන කෙනෙක් අපේ ලංකාවේ අපේ මේ අපි ඡන්ද ව්‍යාපාර කරනකොට අපිට හැම එක්කෙනාම අපිට උදව් කරනවා. අපි දාන අපිට මුදල් තියෙන අය උදව් කරනවා. ඒක ගැන අපිට ගැටලුවක් නැහැ. තමුන්නාන්සලට අපිට මේ ලංකාවේ ඉන්න දේශීය ව්‍යාපාරිකයෝ අපිට ඡන්ද කැම්පේන් එකකට අපිට මුදල් දෙනවා. ඒක අලුත් දෙයක් නෙමෙයි. නමුත් අපේ රටෙන් පිට ඉන්න චීන සමාගමක් මහින්ද රාජපක්ෂ මහත්තයාට මුදල් දුන්නයි කියලා කියන්නේ ඒක දේශපාලන ගනුදෙනුවක්. ඒක පිටිපස්සේ ඇතුළේ තියෙනවා නිකම් මුදල් දීම පමණක් විතරක් නෙමෙයි. මුදලේ ගාණ නෙමෙයි ප්‍රශ්නේ තියෙන්නේ. චීනුන්ට දෙන්න පොරොන්දු වෙච්ච ඒවා මොකක්ද කියලා කියන එක අපි හොයා ගන්න ඕනේ. ඒවා හෙළිදරව් වෙන්න ඕනේ. මොකද්ද මේ දේශපාලන ගනුදෙනුව? වාසනාවකට මහින්ද මහත්තයා පරාජය වුණා. පරාජය වුණ නැත්නම් මේ චීනුන්ට තව මොන මොනා ලියලා දෙන්න හිටියද කියලා අපි දන්නේ නැහැ. අපිට ඒක බලා ගන්න තිබුණේ එතුමා දිනලා තිබුණා නා. නමුත් පරාද වුණ හින්දා ඒවා අපිට හොයා ගන්න අද බැරි වෙලා තියෙනවා.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, චීනුන්ට තිබෙන විශාලත්වයටත් වඩා ලොකු කරලා පෝට් සිටිය ලොකු කරලා දුන්නේ කොච්චර සල්ලි අරගෙනද? ඊළඟට හම්බන්තොට වරායේ චීනුන්ට
garu sabhapathumani garu sabhapathumani
what is the point of order
honorable minister honorable vimal veeramansa has got his wires crossed both city eke hectare 50ක් සින්නක් කරව චීනයට ලියලා දුන්නා එයාලගේ
ආණ්ඩුවේ
එතුමන්ලා
honorable
garu sabhapathumani චීනයට දුන්නා ඊළඟට ඇවිල්ලා සංගිලායකට දුන්නා අතර අර හමුදා කඳවුර අද අපේ මේ හමුදාව අද හමුදාව කඳවුරක් නැතුව ගොඩ නැගිල්ලක් නැතුව නන්නත්තාර යනවා අර කොළඹ නම්බර 1 ගාලුපාර කොළඹ 1 ඓතිහාසික ලිපිණයක් අන්න ඒ ලිපිණේ ඉදමත් වික්කා ඉඳගෙන චීන උන්ට අද කතා කරන දේශප්‍රේමය ගැන අපි ඒක විතරක් නෙමෙයි මේ චීනර දීපු ඉඩක් නෙමෙයි මෙතුමා දීපු ගෙවල් ටිකත් හොයන්න ඕනේ අපි නිවාස සමිති වෙලා ඉන්නකොට කාටකාටද දුන්නේ
කරු මන්දිකමා කාලය අවසානයි
ලට නන්දවතිලට සිරියාවතිලට ඒගොල්ලන්ට දීපු ගෙවල් ටික අන්න ඒ ගෙවල් ටිකත් අපි එළියට ගේන්න ඕනේ කාටකාටද දුන්නේ කියලා එහෙනම් ගරු සභාපතිතුමනි අපි අවසාන වශයෙන් කියන්නේ මේ ගනුදෙනු යට ගහන්න දෙන්න එපා මේ ගනුදෙනු එළියට ගේන්න එළියට ගියනලා ජනතාවගෙන් අයවැදියුතු බදු මුදල් අද අපි චීනයට ආද ණය වෙලා තියෙන අපි ගෙවන මුදල් රාජපක්ෂ මහත්තයා ඒව අරගෙන Tamange ඡන්ද ව්‍යාපාර වලට යොදවලා තියෙනවා ඒ යොදවෙච්ච මුදලුත් අද අපිට ණය හැටියට ගෙවන්න වෙලා තියෙනවා අන්න ඒ හින්දා ඒ මුදල් ටික මහින්ද රාජපක්ෂ මහත්තයාගේ ණය කරගන්න ආණ්ඩුව කටයුතුයි කළ යුතුයි කියලා කියමින් මගේ වචන ස්වල්ප අවසන්
කරනවා ගෞරව ශ්‍රී නේසන්
இந்திய விவாதத்தில் முக்கியமாக ஒரு கருத்து எடுத்தாடப்படுகின்றது அந்த வகையில் நியூயார்க் டைம் பத்திரிகையில் கொண்டு வரப்பட்ட அந்த செய்தி சம்பந்தமான விடயம் எடுத்தாடப்படுகின்றது உண்மையில் இந்த நாட்டின் தேசபக்தர்களாக அல்லது நாட்டை நேசிப்பவர்களாக நாங்கள் பலரும் பேசிக் கொண்டிருக்கின்றோம் இந்த நேரத்தில் இப்படியான கருத்தாடல்கள் குறிப்பாக சீன கம்பெனியிலிருந்து பெறப்பட்ட நிதி சம்பந்தமாக இங்கு கூறப்படுகின்ற போது பெரும்பாலும் கருத்துக்களை இயன்றவரை கிரகித்து கொண்டு அதற்குரிய பதில்களை கொடுப்பதுதான் பொருத்தமாக இருக்கும் என்று நான் நினைக்கின்றேன் அந்த கருத்துக்கள் கூறப்படுகின்ற போது கூச்சல் குழப்பமாக இருக்கின்ற போது பல கருத்துக்களை எங்களால் கிரகிக்க முடியாத ஒரு நிலையில் இருக்கின்றோம் உண்மையில் இந்த நாட்டில் என்ன நடக்கின்றது என்பது பற்றி நாங்கள் பலமாக சிந்திக்க வேண்டியவர்களாக இருக்கின்றோம் ஒருவர் மீது ஒருவர் சேற்றினை வீசுகின்ற போது நாங்கள் என்ன செயலை செய்திருக்கின்றோம் என்பது பற்றி சிந்திக்க வேண்டியிருக்கின்றது கடந்த காலத்தில் சீனாவிலிருந்து இந்த கம்பெனி மூலமாக தேர்தலுக்கு அன்பளிப்பு கொடுக்கப்பட்டதாக இந்த பத்திரிகை சொல்லியிருக்கின்றது எனவே இந்த பத்திரிகை சொல்லியிருக்கின்ற விடயம் உண்மையா பொய்யா என்கின்ற விவாதம் இப்போது நடைபெற்று கொண்டிருக்கின்றது இதே வேளையில் இந்த விவாதத்தில் முக்கியமாக கலந்து கொண்டு பதில் சொல்ல வேண்டியவர்கள் இங்கு இல்லாமல் இருப்பது பெரும் குறையாக இருக்கின்றது உண்மையில் இப்படிப்பட்ட ஒரு விவாதம் நடக்கின்ற போது அந்த விவாதத்தில் பதிலிருக்க வேண்டியவர்கள் நிச்சயமாக இருந்தால் அது மிகவும் பொருத்தமாக இருக்கும் ஏனென்றால் ஒருவர் மீது உண்மையோ பொய்யோ குற்றச்சாட்டு நடக்கின்ற போது அது குற்றமா அல்லது சுற்றமான ஒரு கருத்தா என்பதை பற்றி அழுத்து அறிவதற்கு உரியவர்கள் இருந்திருந்தால் மிகவும் நன்றாக இருக்கும் குறிப்பாக இந்த விடயம் தொடர்பாக குறிப்பாக இந்த சீன கம்பெனி முன்னாள் ஜனாதிபதி அவர்களுக்கு தேர்தலுக்காக செலவுக்காக கொடுக்கப்பட்ட நிதி பற்றி இப்போது கூறப்படுகின்ற போது இதில் உள்ள உண்மைகளை அறிவதற்காக நாங்கள் மிகவும் அவாவாக இருக்கின்றோம் அந்த வேளையில் உண்மையில் அந்த உண்மைகளை விளங்கிக் கொள்வதற்கு இடையூறாக கூச்சல் குழப்பங்கள் நடக்கின்ற போது நாங்கள் சந்தேகங்களை ஏற்படுத்த வேண்டிய ஒரு நிலைமையில் இருக்கின்றோம் ஏனென்றால் இந்த கருத்துக்கள் மற்றவர்களுக்கு விளங்கிவிடுமோ என்கின்ற எண்ணத்தில் இந்த சத்தங்கள் போடப்படுகின்றனவா என்பதை பற்றி நாங்கள் சந்தேகமாக பார்க்க வேண்டிய ஒரு நிலைமை இருக்கின்றது எனவே தயவு செய்து இந்த நாடு அபிவிருத்தி அடைய வேண்டும் மக்கள் ஒரு ஐக்கியமாக வாழ வேண்டும் என்றெல்லாம் நினைக்கின்ற நாங்கள் இந்த பெருந்தலைவர்களாக இந்த நாட்டின் பக்தர்களாக காட்டப்படுகின்றவர்கள் என்ன செய்கின்றார்கள் என்பதை பற்றி மக்கள் மிகவும் கவனமாக பார்த்து கொண்டிருக்கின்றார்கள் என்பதை மட்டும் நாங்கள் மறந்துவிடக்கூடாது. உண்மையில் இந்த நாட்டில் உள்ள சொத்துக்கள், இந்த நாட்டின் இறைமையை பற்றி கூறுகின்றோம். இந்த நாட்டின் இறைமையை மற்றவர்களுக்கு தாரை வார்த்து கொடுக்கக்கூடாது என்று பற்றியெல்லாம் கூறுகின்றோம். ஆனால் திரைமறைவில் நடைபெற்றுக் கொண்டிருக்கின்ற சம்பவங்களை பார்க்கின்ற போது தனிப்பட்ட முறையில் நிதிகள் கையாளப்படுவதையும் வாங்கப்படுவதையும் பார்க்கின்ற போது இந்த நாட்டின் இறைமை மீது எந்த அளவுக்கு எமது தலைவர்கள் பற்று வைத்திருக்கின்றார்கள் என்பதை பற்றி நாங்கள் சிந்தித்து ஆக வேண்டும். எனவே தனிப்பட்ட முறையில் பெறப்படுகின்ற இந்த பணம் என்பது இந்த நாட்டின் இறைமையை ஒரு பகுதியில் காட்டிக் கொடுப்பதாக கூட நாங்கள் சந்தேகிக்க வேண்டிய ஒரு நிலைமையில் இருக்கின்றோம். இறைமை பற்றியும் உரிமை பற்றியும் இந்த மன்றத்தில் நாங்கள் பலமாக பேசுகின்றோம். மக்களின் உரிமையா, நாட்டின் இறைமையா என்பதை பற்றி பேசுகின்றோம். நாட்டின் இறைமை பற்றி பேசுகின்றவர்கள் நாட்டின் இறைமையை காட்டிக் கொடுக்க கூடாது என்று கூறுகின்றவர்கள் இப்போது உங்களுக்கு தெரிய வேண்டும். நவகாலனித்துவம் என்பது இரண்டு விதமாக கையாளப்படுகின்றது. முதலில் இருந்த நேரடியான காலனித்துவம் என்பது படைபலத்தை பயன்படுத்தி அல்லது இராணுவ பலத்தை பயன்படுத்தி ஒரு நாட்டை கட்டுப்பாட்டிற்குள் கொண்டு வருவது என்பது பழைய காலனித்துவ முறை. ஆனால் நவகாலனித்துவம் என்பது கடன்களை கொடுத்து அன்பளிப்புகளை வழங்கி ஒரு நாட்டு தலைவர்களை தங்களுக்கு இசைவான விதத்தில் கொண்டு செல்வது என்பது ஒரு புதிய நவகாலனித்துவ முறையாக காணப்படுகின்றது. எனவே நவகாலனித்துவ முறையின் பொறிமுறையின் கீழ் நமது தலைவர்கள் வீழ்ந்து விட்டார்களா என்று சந்தேகிக்க வேண்டிய நிலைமை இந்த பத்திரிகையின் செய்தியை பார்க்கின்ற போது எங்களுக்கு எழுகின்றது. எனவே வெளியில் நாங்கள் சொல்லுகின்ற பிரசங்கங்கள், ஊருக்கு உபதேசம் உனக்கல்லடி மகளே என்ற ஒரு பழமொழி ஒன்று இருக்கின்றது. அந்த அடிப்படையில் பார்க்கின்ற போது மக்கள் மத்தியிலும் நாட்டின் மத்தியிலும் நாங்கள் வீராவேசமாக பல கருத்துக்களை சொல்லிக் கொண்டிருக்கின்றோம். ஆனால் தனிப்பட்ட நடைமுறைகளை பார்க்கின்ற போது எங்களுக்கு பலமான சந்தேகங்கள் ஏற்படுகின்றது. இந்த நாட்டுக்கு தலைமை தாங்குகின்ற ஆளுமையுள்ள தலைவர்கள் தம்மை ஒரு உதாரண புருஷர்களாக வெளிக்காட்ட வேண்டும், உதாரண புருஷர்களாக முன்னோடிகளாக முன்மாதிரிகளாக காட்டப்படுகின்ற போதுதான் மக்களும் உங்களை நம்புவார்கள், உங்கள் பின்னால் செல்வதற்கு தயாராக இருப்பார்கள். கடந்த காலத்தில் இந்த நாட்டை அபிவிருத்தி செய்வதாக கூறி பலவிதமான கடன்கள் பெறப்பட்டிருக்கின்றன, ஒரு வகையில் மானியங்களும் பெறப்பட்டிருக்கின்றன. இருந்தாலும் கூட இந்த நாட்டில் இந்த அபிவிருத்திக்காக செலவு செய்யப்பட்ட பணம் எவ்வளவு இருக்கின்றது, தனிப்பட்ட முறையில் இந்த பணங்கள் எந்த அளவுக்கு தனிப்பட்ட தேவைகளுக்காக பயன்படுத்தப்பட்டிருக்கின்றது என்பது பற்றியெல்லாம் நாங்கள் ஆராய வேண்டியவர்களாக இருக்கின்றோம். எனவே ஒரு பத்திரிகையில் செய்தி வந்துவிட்டால் சொல்லுவார்கள், நாங்கள் ஊடக சுதந்திரத்தை மதிப்பவர்களாக இருந்தால் மற்றவர்கள் பேசுகின்ற கருத்துக்களையும் நாங்கள் கிரகித்துக் கொள்ளக்கூடியவர்களாக இருக்க வேண்டும். அடிக்கடி இந்த கருத்துக்களை கேட்க முடியாத அளவுக்கு இங்கு சத்தங்கள் எழுப்பப்படுகின்ற போது அதில் நாங்கள் சந்தேகம் கொள்ள வேண்டியவர்களாக இருக்கின்றோம். எனவே குறிப்பாக நான் சொல்லுகின்றேன், இந்த நாட்டில் அதாவது இந்த நாட்டை ஆட்சி செய்த பல தலைவர்கள் பற்றி நாங்கள் பலவாறு சிலாகித்து பேசிக் கொண்டிருக்கின்றோம். ஆனால் வெளிப்படையாக சிலாகித்து பேசிக் கொண்டிருக்கின்ற அதே வேளையில் உட்படையாக ஒரு அகவயமாக நாங்கள் பார்க்கின்ற போது பல விடயங்களில் நாங்கள் சந்தேகத்தை ஏற்படுத்த வேண்டிய ஒரு சூழ்நிலை இருக்கின்றது. சொல்லுவார்கள், ஒரு நாட்டில் நடைபெறுகின்ற நிதி கையாளல் விடயத்தில் நிதி கையாடல்கள் இருக்கக்கூடாது. அதாவது வெளிப்படைத்தன்மையாக எல்லா விடயங்களும் இருக்க வேண்டும். மறைமுகமாக திரைமறைவில் செய்யப்படுகின்ற விடயங்கள் சம்பந்தமாக மக்கள் மத்தியில் பலமாக பேசப்படுகின்றது, பலமான சந்தேகங்கள் ஏற்படுகின்றது. நாங்கள் இந்த நாட்டில் இருக்கின்ற தேசிய இனப்பிரச்சனையை தீர்த்துவிட்டு இந்த நாட்டை அபிவிருத்தி செய்ய வேண்டியவர்களாக இருக்க வேண்டிய நாங்கள் வெளியில் மக்கள் மத்தியில் உணர்ச்சி வசமான பேச்சுக்களையும் வீராவேசமான பேச்சுக்களையும் பேசிக்கொண்டு மக்களை ஒரு விதத்தில் ஒரு மயக்க நிலையில் வைத்து கொண்டு நாங்கள் அரசியல் செய்கின்றோமா என்கின்ற கேள்விகள் இம்மத்தியில் எழுந்து கொண்டிருக்கின்றது. எனவே எது எப்படியாக இருந்தாலும் நாங்கள் செய்கின்ற தவறுகள், நாங்கள் எல்லோரும் தெய்வத்தை பற்றி பேசுகின்றோம், மதத்தை பற்றி பேசுகின்றோம், எங்களுடைய புத்த பகவானின் கொள்கையை பற்றி பேசுகின்றோம். ஆனால் இந்த கொள்கைகளை பற்றி பேசுகின்ற நாங்கள் அல்லது அதன்படி நடக்க வேண்டும் என்று நாங்கள் சத்திய பிரமாணங்கள் எடுக்கின்ற நாங்கள் எந்த அளவுக்கு நாங்கள் அந்த பாதைகளில் செல்லுகின்றோம் என்பதை பற்றி நாங்கள் சிந்திக்க வேண்டிய தேவை இருக்கின்றது. குறிப்பாக இந்த சீன கம்பெனி மூலமாக ஜனாதிபதி தேர்தலின் போது செலவு செலவுக்காக வழங்கப்பட்ட பணம் என்பது ஒரு கனதியான பணமாக இருக்கின்றது, ஒரு பெருந்தொகையாக இருக்கின்றது. எனவே இந்த விடயங்கள் பற்றி எங்களுடைய முன்னாள் ஜனாதிபதி அவர்கள் இப்போது வந்திருந்தால் அது பற்றிய விளக்கத்தை எங்களுக்கு இந்த சபையில் தெளிவுபடுத்தக்கூடிய ஒரு சந்தர்ப்பம் ஏற்பட்டிருக்கும். எங்களுக்கும் அதில் உள்ள உண்மை தவறுகளை விளங்கிக் கொள்வதற்குரிய வாய்ப்பு கிடைத்திருக்கும். ஆனால் அந்த முக்கியமான ஒரு விவாதம் நடக்கின்ற போது பதிலளிக்க வேண்டியவர்கள் இல்லாமல் இருப்பது என்பது இந்த உயரிய சபைக்கு நாங்கள் கொடுக்கின்ற மரியாதையாக என்ற கேள்வியை கூட கேட்க வேண்டிய ஒரு நிலையில் இருக்கின்றோம். எனவே இந்த இடத்தில் நாங்கள் பல விடயங்களை பற்றி பேசுகின்றோம். தயவு செய்து இந்த உயரிய சபையில் இருக்கின்ற கௌரவ உறுப்பினர்களிடம் நான் மிகவும் வினயமாக கேட்டுக்கொள்கின்ற ஒரு விடயம், தயவு செய்து யார் கருத்துக்களை கூறினாலும் அந்த கருத்துக்களை நாங்கள் கேட்டுக்கொள்வதற்கும் அதில் உள்ள உண்மைகளை புரிந்து கொள்வதற்கும் உரிய சந்தர்ப்பங்களை நீங்கள் அளிப்பீர்களாக இருந்தால் அந்த விடயத்தில் உள்ள உண்மை பொய்களை நாங்கள் விளங்கிக் கொண்டு எந்த பக்கம் உண்மை இருக்கின்றது, எந்த பக்கம் பொய் இருக்கின்றது, இது உண்மைதானா பொய்தானா என்பதை விளங்கிக் கொள்ளக்கூடியதாக இருக்கும். ஆனால் அளவுக்கு அதிகமாக எழுப்பப்படுகின்ற கூச்சல் குழப்பங்களால் இந்த கருத்துக்கள் என்பது எங்கள் காதுகளில் சரியாக கிடைக்காமல் அடுத்த நாளில் நாங்கள் பத்திரிகைகளை புரட்டி பார்த்துத்தான் அந்த செய்திகளை பற்றி அறிந்து கொள்ள வேண்டிய ஒரு நிலைமையில் இருக்கின்றோம். எனவே வாத பிரதிவாதங்கள் பிரேரணை முன்வைக்கப்பட்ட போது பிரேரணையில் என்ன கூறப்படுகின்றது என்ற விடயத்தை எங்களால் கிரகித்துக் கொள்வதில் மிகவும் கடினமாக இருந்தது. இருந்தாலும் பிரேரணையை ஆதரித்து வழிமொழிந்து பேசிய கௌரவ முஜிபுர் ரஹ்மான் அவர்கள் சில விடயங்களை அக்குபேறு ஆணிவராக வெளிப்படுத்தி இருந்தார். எனவே எங்களை பொறுத்தமட்டில் நாங்கள் எதிர்பார்ப்பதெல்லாம் எங்களுக்கு உண்மைகள் வெளிப்பட வேண்டும், வெளிப்படையான தன்மைகள் இருக்க வேண்டும், பொறுப்பு கூற வேண்டும். அதே வேளையில் நிதி கையாடல் என்பது மிகவும் வெளிப்படையான தன்மையுடனும் எங்களுக்கு உண்மை ஒரு நம்பகத்தை ஏற்படுத்தக்கூடிய விதத்திலும் இருக்க வேண்டும் என்பதை கூறிக்கொண்டு இந்த இப்படியான வாத பிரதிவாதங்கள் நாட்டில் நடைபெறுகின்ற போது உண்மையான பல நாட்டின் பிரச்சனைகள், தேசிய பிரச்சனைகள் எல்லாம் ஒரு மூடப்பட்டு மறைக்கப்படுகின்ற ஒரு நிலைமை காணப்படுகின்றது. இப்படியான நிலைமைகளை தவிர்த்துவிட்டு நாட்டில் இருக்கின்ற தேசிய பிரச்சனைகளை தீர்த்து இந்த நாட்டில் சகல மக்களும் ஐக்கியமாக வாழக்கூடிய ஒரு சூழலை உருவாக்கி இந்த நாட்டையும் மக்களையும் நல்ல திசையில் கொண்டு செல்வதற்குரிய ஆளுமையுள்ள தலைவர்கள் இந்த நாட்டில் இனியாவது உருவாக வேண்டும் என்கின்ற விடயத்தை கூறி எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.
நன்றி கரு நளின் பண்டார்.
තුමාගේ ස්තුති. මං හිතන්නේ ඉතාමත්ම කතාබහකට ලක්වුණු මාතෘකාවක් ගැන කතා කරන්න ලැබීම ගැන සතුටු වෙනවා. ගරු සභාපතිතුමනි, මං හිතන්නේ අද යුතුයකම වෙන්නේ මහිතවත් කුරුණෑල දිස්ත්‍රික් පාර්ලිමේන්තු මන්ත්‍රී මහින්ද රාජපක්ෂ මහත්මයා මේ සභාවට ආවිල්ලා මෙයාට උත්තර දෙන එක. එහෙම නැත්නම් මග ඇරලා යන එකවත් සිංගප්පූරුවට පලා යන එකවත් පොඩි පොඩි මේ පසුපෙළ මන්ත්‍රීවරු කිහිප දෙනෙක් ලව්වා මෙතන කලබල කරන එකවත් නෙමෙයි. එහෙම නැතුව අපි මේවා මඩ ගහන්න කරන දේවල් නෙමෙයි. මේ අපි ගාව සාක්ෂි තියෙනවා. මොකද මෙයා හිතනවා මේවා බොරු කියලා. දැන් අපිට ඉදිරිපත් කරන්න කරුණු ගණනාවක් තියෙනවා ගරු සභාපතිතුමනි. මම කීපයක් කියන්නම්. ඇත්තරම මේ පැමිණිල්ලක් තියෙනවා 2015 මැතිවරණයෙන් පස්සේ 2015 ජනාධිපතිගේ ආසන විශාල චෙක් ප්‍රමාණයක් බැංකුව වෙත ඉදිරිපත් කර මුදල් කර ගනිමින් ජනාධිපති කාර්යාල වෙත ලබා දීමක් සම්බන්ධයෙන් 2016යි 15යි 9 වන දින දිසානායක මුදියන්සේලාගේ සරත් දිසානායක නැමැති අයකු විසින් ඉදිරිපත් කළ පැමිණිල්ලට අනුව මෙම ඒකකය මගින් SIU ඇලිරක් 31 ඇලිරක් 2016 යටතේ පරීක්ෂණ පවත්වන ලදී. මේ සරත් දිසානායක කියන්නේ කවුද කියලා මම පොඩ්ඩක් කියන්නම්. සරත් දිසානායක කියන්නේ ජනාධිපතිතුමාගේ හිටපු ලේකම් හෙට්ටිගේ මහත්තයා නේ. හෙට්ටිගේ මහත්තයාගේ රියදුරා. එතකොට මේ හෙට්ටිගේ මහත්තයාගේ රියදුරා රුපියල් කෝටි 1200ක මුදලක්. පැහැදිලිවම අපිට තොරතුරු තියෙනවා රුපියල් කෝටි 1200ක මුදලක් මාරු කරලා මේ ජනාධිපති වරයාගේ මැතිවරණ ව්‍යාපාරය ඒ අදාළ අරලිය ගහ මන්දිරයක එක නිලධාරීන්ට දුන්නයි කියන එක. මේ සම්බන්ධව පරීක්ෂණවලදී රුපියල් මිලියන 1398ක් චෙක්පත් 78කින් මාරු කරා කියලා අපිට තොරතුරු තියෙනවා. සාක්ෂි සහිතව තියෙනවා. තියෙනම් බොරුවට මේ කෑ ගහලා වැඩක් නැහැ. මේ පැහැදිලිවම මම මෙතන ඔබතුමාට ඉදිරිපත් කරන්නම් චෙක්පත් 4ක් මම ඒවා සභාගත කරනවා. රුපියල් මිලියන 25 බැගින් වූ චෙක්පත් 4ක් මේ කොපිත් තියෙනවා. මේවට පුළුවන් නම් උත්තර දෙන්න කියලා කියනවා. එක්කෙනෙක් දෙන්නයි ඉන්නේ සභාවේ. මේවා පැහැදිලිවම බොරු නෙමෙයි, මඩ නෙමෙයි. මේවා බොරු නෙමෙයි, මඩ නෙමෙයි. පැහැදිලිවම තියෙනවා ගරු සභාපතිතුමනි. එතකොට මේ කරුණ චෙක්පත් කිහිපයක් ගැන මම කියන්නම්. මෙතනත් මාර තියරි අර දේශී ආච්චික මැණික් මල්ල වගේ අලුත් තියරියක් හදාගෙන තියෙනවා මේ චෙක්පත් මාරු කිරීමේදී බේරෙන්න. මම කියන්නම් කිහිපයක්. චයිනා හබ ස්ටෑන්ඩඩ් චාටර්ඩ් බැංකුවේ ගිණුමකින් ලක්ෂ 205 බැගින් චෙක් දෙකක් නිකුත් කර තියෙනවා මුළු ගන්න ලක්ෂ 500යි. ඊළඟට රනිල් ඒක මාරු කරලා තියෙන රනිල් කුමුදු ප්‍රැන්සිස්කෝ විසින්. මෙම තැන්පත් මාරු කර රනිල් කුමුදු ප්‍රැන්සිස්කෝ යනු 2015 මැතිවරණයේදී මහින්ද රාජපක්ෂ මහත්තයාට ටී ෂර්ට් සැපයූ අයයි. එයාට අදාළ මුදල් වශයෙන්
ගරු සභාපතිතුමනි, මේ විවාදය එක්සත් ජාතික පක්ෂයෙන්ද ගෙනාපු විවාදයේ අඩුමතරම එතුමන්ලගේ නියෝජිතයන්වත් මෙතන නැහැ.
හරි, ඔබතුමා බොහොම වැදගත් ප්‍රශ්නයක් ඇහුවේ. ඒ වගේම ස්ටෑන්ඩ් චාර්ට් බැංකුව මගින් තවත් ලක්ෂ 250ක චෙක්පත් දෙකක් වීකේ විජේසිංහ නැමැතියා විසින් මාරු කර ජනාධිපති අතිරේක ලේකම් ගාමිණී සෙන්රත්ගේ යාළුවෙක් වන සුදත් රෝහණ ලොකුමුදලිගේ රියදුරු වශයෙන් කටයුතු කරනට දීලා තියෙනවා. මොහුගෙන් මොහු මැතිවරණයේදී සම්බන්ධීකරණ කටයුතු
කාර්යයක්
විදිහට තියෙනවා. ඒ වගේම මුදලිගේට ලබා දීලා තියෙනවා. මුදලිගේට සහ ඔහුගේ මිතුරන්
ස්ටෑන්ඩින් ඕඩර්ස් 11 නෑ කැමති නෑ නෙමෙයි දැන් නෑ කිසි බයක් නෑ. Can I read this to you? The quorum of parliament requires the terms of Article 73 of the Constitution, 20 members including the person presiding. Right? If at any time the attention of the speaker or the member presiding is directed, the fact that the quorum is not present, the speaker shall ring the bell and ask for 20. You don't have 20 here. So it's...
Honorable member, 11 members here, no? Quorum, already quorum's there. No quorum.
Come on.
ඕකේ කන්ටිනියු
මංහිතන්නේ අද විපක්ෂය දාණ්ඩතු වෙන සේරම බවන්සර් පන්දු මුග්ලි පන්දු සියලුම දේවල් දානවා මොකද මේ නිවයෝර්ක් ටයිම්ස් පත්තරෙන් දාපු
කෝරම් තියෙනවා
බලන්න බලන්න ඔබතුමාට ගනම් ඉලක්කම් කියලා දෙන්න
වෙලා
පෑදිලිවම හරි එනිසා පෑදිලිවම මේ නිවයෝර්ක් ටයිම්ස් පුවත්පතේ තියෙන කාරණාවලට උත්තර බඳින් නැතුව රාජපක්ෂ මහත්තයා ඇතුළු මේ නඩය දැන් ඔළු ගෙඩි ගණන් කර කර ඉන්නවා මේකෙන් බේරෙන්න ඔළු ගෙඩි ගණන් කරලා බේරෙන්න හම් වෙන්නේ නැහැ මේක මේකට මුහුණ දෙන්න ඇත්තට මුහුණ දෙන්න මහින්ද රාජපක්ෂ මහත්තයා එහෙන් සිංගප්පූරුවට බැනලා එතුමාට උත්තර දෙන්න නැතුව එතුමාල උත්සාහ කරනවා මේ ගරු සභාව ලක්ෂ 45ක් වේදම් කරලා සල්ලි වේදම් කරලා තමයි සභාව මේකෙන් ගැලවෙන්න එනිසා පෑදිලිවම කියනවා මේවට උත්තර දෙන්න මේවට උත්තර දෙන්න දැන් වැදගත්ම දේ ගරු සභාපතිතුමනි මේ සල්ලි මාරු කරලා තියෙනවා කෝටි ගාණක් මිලියන 1390 චෙක්පත් මාරු කරලා අරලියගහ මන්දිරයට බාර දුන්න කියලා සාක්ෂි තියෙනවා මේ පිළිබඳ කරුණු පරීක්ෂා කිරීමේදී මුදල් සම්බන්ධ බාර දුන්න කියලා පුද්ගලයා අරලියගහ මන්දිරයේදී සේවය කරපු හේමා මාදිවල කියන අයට බාර දුන්න කියන්නේ හැබැයි ප්‍රශ්නේ මේ හේමා මාදිවල කියන අයද ජීවතුන් අතර නැහැ අපිට බරපතල සැකයක් තියෙනවා මේ හේමා මාදිවලගේ මරණය එක්ක අභිරහසක් එහෙම නැත්නම් අර ඩේසි ආච්චිගේ මැණික් මල්ල වගේ අලුත් තියරි එකක් හොරකම් කරලා ගමේ හොරු ටික ගමේ මැරිච්ච මිනිහට සල්ලි දුන්නා කියනවා එහෙම නැත්නම් ගමේ මැරිච්ච මිනිහා කියනවා මැරිච්ච මිනිහා තමයි මේක කෙරුවේ කියලා ඒ වගේ තියරි එකක් මේක එහෙනම් හේමා මාදිවලගේ තොරතුරු අපි හොයලා බලුවා එමාගේ බිරිඳ කියනවා කිසිම මුදලක් අපිට හම්බුන්නේ නැහැ කියලා ඒ වගේම වාර්තා වෙලා තියෙනවා ඒ පවුල ඉතාම දිලුදු තත්වයෙන් කටයුතු කරනවා කියලා. එහෙනම් මේ මරණයට පත්තුණු හේමා මාදිවලව ඉස්සරහට දාලා තමන්ගේ හොරකම් පොලින් ආවරණය වෙන්න උත්සාහ කරන රාජපක්ෂවරුන්ට මේවට උත්තර බඳින්න සිද්ධ වෙනවා. සිංගප්පූරුවට ගිහිල්ලා පැනලා ගිහිල්ලා හරියන්නේ නැහැ. ලංකාවට ඇවිල්ලා මේ ගරු සභාවට ඇවිල්ලා උත්තර දෙන්න. එතුමා බොහොම ප්‍රසිද්ධයි පන්සල් වල ගිහිල්ලා ගිරව වගේ කෑ ගහනද. හැබැයි පාර්ලිමේන්තුවට එන්නේ නැහැ. ආවත් වගේ තමයි ඉන්නේ. එසා පැහැදිලිවම අපි කියනවා මේකට උත්තර දෙන්න. පන්සල් වල ගිහිල්ලා ගන්ටාර තල්නවා වගේ අර ගමේ මේ නැහැදිච්ච කොළුවෝ ඒ වැඩේ කරනවා. හැබැයි පන්සිල් ගන්නේ නැහැ. පන්සිල් රකින්නේ නැහැ. හැබැයි පන්සලට ගිහිල්ලා එහෙම නැත්නම් මලගෙදර ගිහිල්ලා මයික් ටිකක් කොට කරගෙන ඒවට උත්තර දෙනවා. ගරු සභාවට ගරු පාර්ලිමේන්තුවට වගේ කියන්නේ නැහැ. එනිසා පැහැදිලිවම කියනවා මේවට උත්තර බඳින්න ඕන. නිව්යෝර්ක් ටයිම්ස් පත්තරේ මේ ආවට ගියාට පත්තරේ මඩ ගහනද බොරු ප්‍රචාර කරන අය නෙමෙයි නිව්යෝර්ක් ටයිම්ස් පත්‍රය කියන්නේ වගකීමතු පුවත්පතක් මේ ලේක් හවුස් පත්‍රයේ එහෙම නැත්නම් ලංකාවේ පත්‍රයක් නෙමෙයි අපිට උවමනාවක් නැහැ රාජපක්ෂ පවුලට මඩ ගහන්න නිව්යෝර්ක් ටයිම්ස් පත්‍රයට කියලා එනිසා මේවට උත්තර දෙන්න ඕන මේවට උත්තර දීම තලින් තමයි මෙයාගේ නිවැරදිභාවය තහවුරු කරගන්න පුළුවන් දැන් මෙතනම තේරුණානේ මෙතනම තේරුණා මේ සභාව කල් තියන්න මේක කඩාකප්පල් කරන්න පටන් ගත්තිම මේ ගරු තුසාර ඉඳුල් මන්ත්‍රීතුමා මේ යෝජනාව ඉදිරිපත් කරපු වෙලාවේ ඉස්සල්ලාම මුලින්ම මේක කඩාපල් කරන්න උත්සාහ කරා. ඊට පස්සේ සභාවේ ඝනපූර්ණේ නැහැ කියලා කේලිය රවුක්කල්ල මහත්තයා කුමන්ත්‍රණයක් කරා මේක කඩාකප්පල් කරන්න. කඩාකප්පල් කරන්න මේ ඕනේ. හරි දෙන්නම් මේ සභාව පිරෙන්නද විපක්ෂයේ මන්ත්‍රීරු ඉන්න ඕන. තමන්ගේ නායකයව රකින්න තමන්ගේ නායකයව බේරගන්න විවාද කරන්න එන්න ඕන. නෑ ගෝලුව ටිකක් කරලා. මොකද මේ දන්නවා මේක ඇත්ත තොරතුරු. එනිසා පැහැදිලිව මම මේ වගකීමෙන් කියන්නේ මේ නඩුවන්කත් එක්ක කියන්නේ මේවා සම්බන්ධව පරීක්ෂණ සිදු වෙනවා. මේවා මම සභාගත කරනවා මේ චෙක්පත්. එනිසා පැහැදිලිවම ඉදිරියේදී මේ සම්බන්ධව ගොඩක් දේවල් තව හෙළිදරව් වෙයි. සරත් දිසානායක තමයි මේ පැමිණිල්ල කරන්නේ. අපි නෙමෙයි මේක සම්බන්ධව පළමු පැමිණිල්ල. හෙට්ටිගේ මහත්තයාගේ රියදුරා රුපියල් කෝටි 1200ක් චෙක් මාරු කළා මුදල් මාරු කළා රුපියල් කෝටි 1200ක් කියන්නේ මිලියන 12000ක් කියන්නේ බිලියන 12ක් මං හිතන්නේ අර නෙළුම් පොකුණටත් ගරු සභාපතිතුමනි ගියේ බිලියන 9යි මට මතක විදියට බිලියන 9යි කටුනායක අධිවේගී මාර්ගය හදන්න ගියේ බිලියන 45යි එනම් බිලියන 12ක් කියන්නේ පොඩි පහේ ගාණක් නෙමෙයි. පොඩි පහේ ගාණක් නෙමෙයි. මේ එක රියදුරෙක් මාරු කරලා තියෙන්නේ. මේ රියදුර මාරු කරලා තියෙන්නේ මේ අරලියගහ මන්දිරයගේ අවශ්‍යතාවය මත. එහෙනම් මේ රියදුරාගේ ප්‍රකාශෙත් එක්ක තමයි මේ පරීක්ෂණ පවත්වලා තියෙන්නේ. දැන් සමහරු කියනවා අපි මේ ආයතන රාජපක්ෂවරුන්ට මඩ ගහන්න FCID එක දාගෙන මේ ආයතන දාගෙන පැමිණිලි කරගෙන පරීක්ෂණ පවත්වනවා. එහෙනම් පැහැදිලිවම කියනවා මේ සරත් දිසානායක කියන රියදුරා කරපු පැමිණිල්ලක් අනුව තමයි මම ඉස්සරහ කියපු පැමිණිලි අංගයටදී මේ පරීක්ෂණ සිදු වෙන්නේ. එහෙනම් මේ වගේ පලා ගිහිල්ලා හරියන්නේ නැහැ. මේ වගේ මග ඇරලා ඉඳලා හරියන්නේ නැහැ. මේ වගේ ගැලවෙන්න නම් මේවා නිවැරදි වෙන්න නම් මේවට මුහුණ දෙන්න ඕන. නොබියව තමන්ගේ මහා පෞරුෂයක් කියලා තියෙනවා කියලා තියලා කියනවා කියලා ප්‍රකාශ කරනවා. විතාල ජාති ආලයක් ගැන කියනවා. ආගම ගැන කියනවා. සිංහලකම ගැන කියනවා. හැබැයි හොරකම ගැන කියන්නේ හොරකම ගැන කියන්නේ හොරකම ගැන කතා කරද්දි මග අරලා යනවා. පලා යනවා. ගෝල බාලයෝ ටිකක් නැහැ. අර මහදනමුත්තයි ගෝලවරොත්තයි වගේ සේරම එකතු වෙලා හොරකම් කරා කියලා තමයි අපිට පේන්නේ. ඒ නිසා පැහැදිලිව අපි කියනවා මේ වගේ මග අරලා දෙන්න අපි යන්නේ ඉඩ දෙන්නේ නැහැ. අපි ගරු සභාපතිතුමනි අපි මතක් කරනවා මේ සම්බන්ධ සියලු පරීක්ෂණ ශ්‍රී ලංකා පොලිසියේ FCID එක CID එක යටතේ සිද්ධ වෙනවා. ඊයේ පෙරේදා වාර්තා වුණු නිව්යෝක් ටයිම්ස් පුවත්පතේ පළවුණු තොරතුරු සම්බන්ධවත් මේ වෙනුවට CID එකේ පරීක්ෂණයක් ආරම්භ කරලා තියෙනවා. එහෙනම් තමන්ගේ නිවැරදිභාවය ඔප්පු කරලා මේ වගේන් ගැලවෙනවා නුවරට මග ඇල්ල ඉන්න එක තමයි මේගොල්ලන්ගේ අද තියරිය වෙලා තියෙන්නේ. ඒ නිසා එදාම කාලීන යෝජනාවක් ඉදිරිපත් කරපු තුසාර ඉදිරිපත් මන්ත්‍රීතුමාට මම ස්තුතිවන්ත වෙමින් මේ චෝදනාවට තව පැය කිහිපයක් තියෙනවා. සිංගප්පූරුවේ ඉඳලා හරි ඇවිල්ලා උත්තර දෙන්න කියලා මම ගරු හිටපු ජනාධිපති කුරුණෑගල දිස්ත්‍රික් පාර්ලිමේන්තු මන්ත්‍රී මහින්ද රාජපක්ෂ මහත්තයාට ආරාධනා කරමින් එතුමාගේ ගෝලෝ ටිකට
According to standing orders, you can't refer to a conduct of a member of parliament without a resolution. The honorable member referred to honorable Mahinda Rajapaksa, member of parliament. There has to be a separate resolution on the subject. Perhaps the honorable member does not know that there's a standing order that is existence in this parliament. I hope the deputy secretary general will advise in the correct way.
Anything against standing order will be.
It is in the standing order that you can't refer to a member's conduct without a separate resolution.
Garu sabhapathumani mama kiyanne metana illa uttar denna kiyala metana maga arala indala hariyanne na dinesh gunawardhan mattumani metana illa uttar denna kiyala api kiyanne me garu parliament uwa tiyenne kurunagala district e chandaragena parliament uwa giye maga arala inda nemei mewata uttar denna. ඒ නිසා සිංගප්පූරු ගිහිල්ලා හැංගිලා ඉන්න නෙමෙයි මේවට උත්තර දෙන්න. ඒ උත්තර දෙන්නේ නැතුව මගහැරලා ඉන්න එකෙන්ම තේරෙනවා මේ හොරකම් වලට එතුමා සම්බන්ධයි කියලා. මගහැරලා ඉන්න එකෙන් පේනවා. එහෙම නැත්නම්
දිනේෂ් ගුණවර්ධන.
I rise to the point of order. According to standing orders, if you refer to a name of a member and if you make an allegation, you have to bring a separate resolution against that member. Now the member has violated the standing order. So you have to advise the member to act according to the standing order. Either you expunge or warn the member not to refer to any member without a resolution moved by him. The present adjournment motion does not refer to any member. පොයින්ට් ඔෆ් ඕඩර් තේරෙන්නේ නැත්නම් ඉන්න අහගන්න. තේරෙන්නේ නැත්නම් අහගන්න. හිතන විදියට පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ට චෝදනා කරන්න බෑ.
ඒක
ස්ථාවර නියෝගේ කියන්නේ.
ස්ටෑන්ඩින් ඕඩර්. විල් බී ස්පන්ජ්.
මං හිතන්නේ ගරු සභාපතිතුමනි මේ කලබල වෙන්න කාරණයක් නැහැ. පොයින්ට් ඔෆ් ඕබිටර් එක නම්බර් එක කියන්නේ නැහැ. පිටුව කියන්නේ නැහැ. බොරුවට කෑ ගහනවා. අපි කියන්නේ මේවට උත්තර දෙන්න රාජපක්ෂට ඒක අපි කියන්නේ. එනිසා පැහැදිලිවම කියන්නේ මේක. මේකට මේ පොයින්ට් ඔෆ් ඕඩර් එක රීති ප්‍රශ්න ඔබතුමා ඔබතුමාට පැහැදිලිව අපි කියනවා ඔබතුමා රීති ප්‍රශ්නය කියන්න කියලා. මොකද්ද අංකය? කොහෙද තියෙන්නේ? ඒ නිසා පැහැදිලිව සභාපතිතුමනි මේ ගැරන්ටින්ට භූමිතෙල් ගැහුවා වගේ දඟලන දඟලිල්ලෙන් පේනවා. මේ දඟලන දඟලිල්ලෙන් පේනවා මේගොල්ලෝ මේ හොරකම් කරලා. මන්ත්‍රීතුමා
කාලේ අවසානයි.
ප්‍රියල් කෝටි 1200ක් හොරකම් කරලා. චීනගෙන් මිලියන ඩොලර් මිලියන 7.6ක් අරගෙන ඩොලර් මිලියන 7.6ක් කියන්නේ පොඩි ගාණක් නෙමෙයි. මේක රුපියල් බිලියන ඩොලර්
හදාගන්න ප්‍රමාණයක්. giving order.
රුපියල් බිලියන
ඩොලර් giving order.
හදාගන්න ප්‍රමාණයක් අරගෙන
කර්මන්දිරිතුමා
හොරකමෙන් බේරෙන්න.
කර්මන්දිරිතුමා
කෝ
කාලේ අවසානයි.
එහෙම නැත්තම්
already I giving order.
ආණ්ඩුවේ ඔලුගඩි ගණන් කරනවා. එහෙම නැත්තම් යෝජනා ඉදිරිපත් කරපු මන්ත්‍රීතුමාට අභියෝග කරනවා.
මේකට
මේ එන්න ඕනේ.
කාලේ අවසානයි.
අපේ බොරළුගොඩ සිංහයා
දිනේස්
කුණුවර්ධන මහත්තයෝ අපේ කනගාටුව ඔබතුමා ගැන ඔබතුමා කියනවා. ඔබතුමත් අද කියනවා. අද දිනේස් කුණුවර්ධන මහත්තයලට හෙද්ද බැනිය
බලන්න. කාලේ අවසානයි.
ඔබලට සිද්ධ වෙලා තියෙනවා රාජපක්ෂ
පාලනේ. කාලේ අවසානයි.
රාජපක්ෂ පාලනේ ඉන්න කටයුතු කරන්න. ඒ නිසා පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග වලට මුවා වෙලා පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග වල පිටු වෙරළ පෙරලා
කරු මන්ත්‍රීතුමා කාලය අවසානයි.
පාර්ලිමේන්තුවේ ස්ථාවර මට අවසාන විනාඩිය දෙන්න අවසන් කරන්න. පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග වල පිටු පෙරලා තමන්ගේ වහගන්න උත්සාහ කරුවට හරියන්නේ නැහැ ගරු දිනේෂ් ගුණවර්ධන මහත්තුමනි. හරියන්නේ නැහැ. ඔබතුමා මේ අනුන්ගේ කුණකොඩ වල කරේ ගහන්න යන්න එපා. ඔබතුමාට නමක් තියෙනවා. ඔබතුමාට ඉතිහාසයක් තියෙනවා. ඒ ඉතිහාසේ නම, ඒ පවුල නම, තමන්ගේ දෙමව්පියන්ගේ නම රැකගෙන මේ කොහෙවත් යන කුණකොඩවල් කරේ ගහන්න නැතුව ඔබතුමා කටයුතු කරන්න කියන එක ප්‍රකාශ කරමින් මට අවස්ථාව ලබා දීම සම්බන්ධව ස්තුතියි.